किन्नमात्मिस कालकुचाली इति भीति जस पातक साली। भरत जी ना मन अंदर विचार छे के भरत जी नु मन केव छे के ओछा पानी ना कादव नी अंदर माछलु जेम पोताना जीवन नी अंदर संकोच पामे अति संकोचाय अने एम थाय के ए व्याकुळता हवे केटली टकवा देशे। आम रात्रि दिवस ए पवित्र विचार में एवा व्याकुळ छे जेम तळियेना कादवमां डूबेलू माछलू एने जीवू होय तो मुश्किल पड़े एम भगवानना वियोगनी अंदर छेक तळियामां बेसी गयेला एवा भरतजीने माटे पण जाणे कादवमां खूपी गयेला माछलानी माफक मी नहीं सलील संकोच। अत्यार जोईए छे घणा गामों मां पाणी नो एवी तंगी छे ए पाणी नी तंगी अने एमां उनाळो होय अहींया पण भगवानना वियोगनो ताप छे अने एमां पोते मन थी बिलकुल तळियामां बेसी पड़ेला होय अने ए प्रमाणे भरत भांगी पड़ेली स्थिति नी अंदर भरतजी भगवान ने माटे नो विचार करे छे किन्न मा तुम इस काच काल कुचाली। माता ना बहाने पण कई कई ने निमित्त बनावी ने आ काल एने कई खोटी रमत रमी छे कुचाल मा तुम इस किन्न मा तुम इस निमित्त बनाव्या माने अने जे समय जे थवानु होय छे એ થયા જ કરતું હોય છે। બહુ સરસ વાત કહી ભરતજીના મુખેથી તુલસીજીએ બોલાવી છે કે કોઈ પણ વ્યક્તિને નિમિત્ત બનાવીને જે થવાનું હોય છે એ થઈને જ રહે છે। એટલે ભરતજીએ બહુ સ્પષ્ટ સમજીને કહ્યું છે માં કઈ કઈને નિમિત્ત બનાવી અને કાળે આ બધી જ રચના કરી છે। દરેક વ્યક્તિના જીવનની અંદર કઈક ને કઈક બનતું હોય ન ભાવતું ન ગમતું અણગમતું બધું છે ત્યારે કોઈને નિમિત્ત બનાવે કે આ આણે જ આવું કર્યું આણે જ મને દુખી કર્યું આણે જ મારું નુકસાન કરી નાખ્યું પણ એ વ્યક્તિ તો નિમિત્ત હોય છે એ નહીં બીજા આના હાથે થાત પણ થવાનું તો હતું જ। એટલે ભગવાનનો વનવાસ તો પહેલેથી નિશ્ચિત હતો જ। નારદજીએ શ્રાપ આપી દીધો હતો તમારે ભટકવું પડશે સ્ત્રી વિરહ ની અંદર તો એ જે બનવાકાર હોય છે એ બન્યા વગર રહી શકતું નથી પણ નિમિત્ત કોઈને કોઈને બનાવી દે છે। તો ભરતજી પણ પોતાના મનને સંતોષ માનવા માટે આ એક કારણ લીધું હાથમાં। અત્યાર સુધી તો માં કઈ કઈ પ્રત્યે રોષ ને આવેશ હતો પણ ભગવાનના દર્શન થયા પછીથી કઈક વાસ્તવિકતાનું દર્શન થયું ત્યારે એમ થયું કે માં નિમિત્ત બન્યા છે કારણ કાળ છે સમય આવીને ઉભો રહે ને એટલે જે થવાનું હોય તે બને મૃત્યુ પણ સમયે આવીને ઉભું રહેવાનું જ એક નહીં તો બીજાને નિમિત્ત બનાવીને ત્યાં આગળ એની સમાપ્તિ પૂર્ણાહુતિ થઈ જતી હોય છે। ઈતિ ભીતિ જસ પાતક સાલી જેમ ડાંગર અત્યારે પાકવાનો સમય હોય અને એમાં ઈતિ એટલે તીડ ઈતિ ભીતિ સરસ મજાનો મોલ તૈયાર થઈ ગયો હોય પાક લેવાની તૈયારી હોય અને એમાં તીડના ટોળા આવીને પડે તો બધું જ સાફ કરી નાખે કશું હાથમાં ના આવે કહલું ઘાસે હાથમાં ના આવે કહલું હા ઘા સરખો હાથમાં ના આવે બધું જ ખાઈ જાય એમ ભરતજીના જીવનની અંદર એટલો બધો તીડની માફક એક ભય છે ભગવાનના વિયોગનો અને ભગવાનનો વિયોગ મને આખો ને આખો ખાઈ જશે પાણીના અભાવની અંદર એક તો સુકાય ખેતી, અને એની ઉપર પાછા તીડ પડે, બધું સાફ કરી નાખે. એમ ઈતિ ભીતિ જસ પાતક સારી, જેમ પાતક એની અંદર એની ઉપર આવેલા તીડ પડી જાય અને બધું જ ખાઈ જાય, કશું ન રહેવા દે, એવી રીતે કઈ બીધી હોય રામ અભિષેક. હવે તો મને કઈ સમજણ પડતી નથી, મોહી અવકલત અને ઉપાવ ને એક એક પણ ઉપાય મને જડતો નથી. રાતે ચિંતામાં ચિંતામાં ઊંઘ ન આવે, દિવસે ભૂખ પણ ન લાગે, એટલું યાદ રાખજો. અતિ ચિંતા હોય ને ત્યારે ભૂખે ન લાગે, ભૂખ મરી જાય. કે જમવાનો ટાઈમ તો જમશો કે ના ભૂખ નથી, કેમ કે અંદરનો જે એનો જઠરાગ્નિ છે એ બધો મંદ પડી જાય. ઊંઘે ન આવે એને કારણે માથું પણ ભારે થઈ જાય. તો આ બધી જ વસ્તુ બાબતો ઉભી થતા ભરતજી કે છે કે ભગવાનને કેવી રીતે સમજાવવા, કે બીજી હોય રામ અભિષેક, ભગવાનનો અભિષેક કેવી રીતે થાય, બધું સાથે લઈને આવ્યા છે. વનમાં ભગવાનનો અભિષેક કરી લઈ અને આખું અયોધ્યા એમને અયોધ્યા પાછા લઈ જાય, એમને અયોધ્યાની આખી પ્રજા ભગવાનને પાછા લઈ જવા માટે તૈયાર છે. અને એટલા માટે કેવી બીધી હોય રામ અભિષેક, ભગવાનનો રાજ્યાભિષેક કેવી રીતે થઈ શકે એ ભરતજી વિચારી રહ્યા છે. એમાં એમાં ઊંઘ જ નથી, ભૂખ નથી, અને સ્પષ્ટ કહી દીધું મને ઘણી વાર અતિ શોક ની અંદર, અતિ દુઃખ ની અંદર માણસ ગમે તેવો બુદ્ધિશાળી હોય ને તો પણ નિર્ણય લેવાની શક્તિ એનામાં રહે જ નહીં. મોહી અવકલત એક ઉપાય, એક ઉપાય મને સૂજતો નથી, કરવું શું. પરીક્ષા આપવા ગયા એને, પેપર બહુ અઘરું છે એમ કરીને કાચકો લાગી ગયો, એક આંકડો ના પાડી શકાય, બધી તૈયારીઓ કરીને ગયા હોય પણ શરૂઆત થાય જ નહીં. જો શરૂઆત થઈ જાય તો પછી તો આગળ ચાલ્યા કરે, પણ એક ઉપાય સૂજતો નથી કે આમાં આગળ કેવી રીતે વધુ. ભગવાનના અભિષેકને માટે તો, ભગવાનને પાછા લઈ જવા માટે તો આખી પ્રજા આવી છે, અને એમાં ભગવાનને કેમ મનાવી લેવા એનો રસ્તો જ ના નીકળતો હોય, ગૂંચવાયેલા હોય ગૂંચાયેલા હોય. જેમ ઘૂંચળાની અંદરથી એનો સીધો છેડો જ હાથમાં ના આવે તો ઉકલે કેવી રીતે, એમ આ ઘૂંચળાની અંદર ભરતજીને ઉકેલવા માટે એનો છેડો જ હાથમાં નથી આવતો, કારણ કેવી રીતે કામ લેવું. અવસી ફિરાઈ ગુર આ યસ માની, પણ કે છે કદાચ ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ છે, જો પિતાની અનિચ્છા હોવા છતાંય કઈ કઈ માએ માંગેલા વચનને કારણે આજ્ઞા મેળવીને ભગવાન વનમાં આવ્યા છે. વચન તો આપી દીધું, વરદાન આપી દીધા અને પાળવા પડે એવા હતા, પણ છતાંય મારા દશરથજીની ઈચ્છા નહોતી કે રામ વનમાં જાય. ભલે મારું જે થવાનું થાય, મારું અપયશ થાય, મારી અવગતિ થાય, પણ એ રામ વનમાં નથી જવાનું. આમ જે કાલાવાલા કરે કગરે, છતાંય ભગવાન પિતાજીની આજ્ઞાનું પાલન કરીને વનમાં ગયા છે. એમ એક ઉપાય એ સૂજ્યો છે કે ભગવાન આમ તો કયાગ્રા છે ને, પુત્ર આજ્ઞાંકિત પુત્ર છે, તો ગુરુ મહારાજની પણ આજ્ઞા મળશે ને તો અવશ્ય ભગવાન પાછા આવશે. અવસી ફિરહી, ચોક્કસ આવશે. કેવી રીતે? ગુરુ આયસ માની, ગુરુ મહારાજની આજ્ઞાને શિરોધાર્ય ગણીને, વશિષ્ઠજી મહારાજની આજ્ઞાને પાળી લઈને ચોક્કસ આવશે જ. કેમ કે ગુરુ આજ્ઞા વિચાર આજ્ઞા ગુરુણામ અવિચારણીય, ગુરુ મહારાજ જે આજ્ઞા આપે એમાં કશો વિચાર કરવાનો હોય જ નહીં, એ પ્રમાણે જ કરવાનું. એટલે ભરતજીને એક ઉપાય ચડ્યો, મારું નહીં માને, પરિવારને કઈ કદાચ મનાવી લેશે, પણ ગુરુ મહારાજ આજ્ઞા કરશે તો એ તો એમને સ્વીકારવી પડશે ને. અને એને કારણે ભરતજીએ ઉપાય શોધીને કહ્યું, મુનિ પુનિ કહબ રામ રુચિ જાની. અને પછી મુનિ વશિષ્ઠજી મહારાજ તો ભગવાનની રામની રુચિ શું છે એ જાણીને જ જે કઈ નિર્ણય લેવાનો હશે લેશે. વાત એ સાચી છે, કોઈની ઉપર ભલે વડીલ હઈએ, ગમે તેવા આપણે મોટા હઈએ, તો પણ સામાની કઈ વૃત્તિ છે, એની કઈ મરજી છે, એની મરજી ને ખ્યાલમાં રાખીને નિર્ણય આપવો. ભરતજી પણ મર્યાદાની અંદર વિચારે છે કે ગુરુજીની આજ્ઞા તો અવશ્ય માનશે જ ને, પણ વશિષ્ઠજી કેવા છે, કોઈ કોઈની મર્યાદા તોડતા નથી, એ પણ જોશે કે રામજીની ઈચ્છા શું છે. કોઈ પણ વ્યક્તિની ઉપર જબરજસ્તી ન થાય, પેલા એની મરજી એની ઈચ્છા પૂછો, તારી ઈચ્છા શું છે. અને આજકાલ જો એ છે, મા બાપ ભણવાની બાબતમાં છોકરાને ટોક ટોક કરે, તારે આમ કરવું જ પડશે, આટલા ટકા લાવવા જ પડશે, આટલા ટકા લાવવા જ પડશે, તારે આમાં જવાનું જ છે, આમાં જવાનું જ છે. હવે ગજા વગરનું હોય ને એની ઉપર હાથીની અંબાડી મૂકી દે, પોતાના છોકરાને તો ના કહેવાય ગજા વગરનું, પણ હાથીની અંબાડી એની ઉપર ચડાવે, પેલું બેસી જાય, અધવચ્ચેથી એને ઉઠાડી લેવું પડે, નીચે લાવવું પડે બીજામાં. તો સામાની મરજી ઉપર ક્યારે પણ આપણો મુખત્યારશાહી જબરજસ્તી ક્યારે નહીં કરવી. ભગવાન છે, વશિષ્ઠની આજ્ઞાનું પાલન કરે એવા છે ને, વશિષ્ઠ તો ઋષિ તપસ્વી છે ને, છતાંય ભરતજીને એટલી ચોક્કસ ખબર છે કે વડીલ છે, કુલગુરુ છે, પણ જોશે રામની ઈચ્છા કઈ છે અને એ ઈચ્છા મુજબ જ નિર્ણય આપશે. મા તું કહેવું બહુરી રઘુરાવ, અને માતા કૌશલ્યાના કહેવાથી કદાચ પાછા વળી શકે છે, પણ ભલા જેણે જન્મ આપ્યો છે જે રામને, એ માતા શું ક્યારે એવી હટ કરશે કે ના ચાલો પાછા. કૌશલ્યામાં કે એક પુત્ર વાત્સલ્ય માતૃ વાત્સલ્યથી બેટા ચાલો ઘેર, પણ કૌશલ્યામાં પણ વિવેકી છે, આવી હઠ કરશે ખરા. ભરતજીને એનો જવાબ નથી મળતો. વશિષ્ઠજી મહારાજ મર્યાદામાં રહીને રામની ઈચ્છાને માન આપશે તો પણ ઉપાય નથી કરતો. એકલા બેઠા બેઠા એકાંતમાં રાત્રે ઘણા બધા વિચારો ભરતજીએ કર્યા છે કે કેવી રીતે મોહી અવકલતન અવલંબન એકુ, મને કોઈ ઉપાય સૂચતો નથી, કરું શું. આ મનની અંદર ચાલતી ભાંજગડ વિકલ્પો સંકલ્પ વિકલ્પને ભરતજી વ્યક્ત કરી રહ્યા છે કે મારે કરવું શું, મનાવવા કેવી રીતે. કોઈ પણ માણસને મનાવવો હોય ને બહુ અઘરું પડે. એકવાર તો ગુંચમાં એમ થાય કે એને મનાવવા જવું કેવી રીતે, પણ ધીરે રહીને એની સાથે વાત કરતા કરતા કોઈક ઉપાય પાછો અંદરથી જ નીકળી જાય, ના ના ચલો રસ્તો મળી ગયો. આમ કરીને ભરતજી પણ વિચારની અંદર મગ્ન છે. મોઈ અનુચાર કર કેતિક બાત આ કે છે, હું તો મુખ સેવક છું, મારી વાત કેટલી. મોટા ભાઈ છે, એમની આજ્ઞા પાડવાની છે, સેવક છું તો સેવકનું તો કોણ માને. એમ જ કહી દે ભરત તારે આમ જ કરવાનું છે, મુખ સેવક તરીકે મારા જેવા સેવકને જે આજ્ઞા મળે પ્રમાણે વર્તવાનું છે. મારાથી એમ ના કહે કહેવાય કે ભગવાન તમે અયોધ્યામાં પાછા ચાલો. છતાંય આવા અનેક ઉપાયો ભરતજીના મનની અંદર ઘોળાઈ રહ્યા છે.